એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જેણે ખરેખર ઘણી ચર્ચા જગાવી છે, મેથ્યુ ડેઝમન્ડનું પોવર્ટી બાય અમેરિકા.
નમસ્કાર. અને હા, આ પુસ્તક ખરેખર મહત્વનું છે. કેમ? કારણ કે તે એક બહુ મૂળભૂત સવાલ ઉઠાવે છે.
કયો સવાલ?
કે ભાઈ, દુનિયાનો સૌથી ધનિક દેશ અમેરિકા, ત્યાં આટલી બધી ગરીબી કેમ? અને ડેઝમન્ડ જે જવાબો આપે છે ને, એ કદાચ આપણને થોડા અસ્વસ્થ કરી દે.
એટલે કે પરંપરાગત માન્યતાઓથી અલગ.
હા, બિલકુલ. એ પરંપરાગત વિચારોથી આગળ વધીને ગરીબીના મૂળ કારણોની વાત કરે છે. અને આ કારણો સમજવા એ ખાલી અમેરિકા માટે જ નહીં, પણ શું કહેવાય, વૈશ્વિક અસમાનતા સમજવા માટે પણ બહુ અગત્યના છે.
તો ચાલો શરૂઆત કરીએ લેખકથી. મેથ્યુ ડેઝમન્ડ વિશે થોડું જણાવો, એ કોણ છે?
જુઓ, મેથ્યુ ડેઝમન્ડ કોઈ સામાન્ય સમાજશાસ્ત્રી નથી. પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં પ્રોફેસર છે અને એમણે ધી ઇવિક્શન લેબની સ્થાપના કરી છે.
ઓ, પેલું ઘર ખાલી કરવા પર સંશોધન કરે છે ને?
હા, એ જ. અને એમનું જે અગાઉનું પુસ્તક હતું ઇવિક્ટેડ, એના માટે તો પુલિત્ઝર પુરસ્કાર પણ મળેલો છે. અને હા, મેક આર્થર જીનિયસ ગ્રાન્ટ પણ. એટલે એમનું કામ બહુ ગંભીરતાથી લેવાય છે.
બરાબર. તો એમની ખાસિયત શું છે? એમના દ્રષ્ટિકોણમાં શું અલગ છે?
એમની ખાસિયત એ છે કે એ માત્ર શું કહેવાય, થિયરી કે આંકડામાં નથી રમતા. એ ઊંડાણપૂર્વકનું શૈક્ષણિક સંશોધન, મતલબ કે ડેટા, અને સાથે સાથે ગરીબ લોકોની વચ્ચે રહીને એમની સાથે વાત કરીને મેળવેલા વાસ્તવિક અનુભવો, એટલે કે એથનોગ્રાફી, આ બંનેને જોડે છે.
એટલે થિયરી અને પ્રેક્ટિસ બંને.
હા, ઇવિક્ટેડમાં એમણે વાર્તાઓ દ્વારા ગરીબીની જે વેદના છે એ રજૂ કરી હતી. હવે આ પુસ્તક પોવર્ટી બાય અમેરિકામાં એ એક સ્ટેપ આગળ જાય છે.
કેવી રીતે?
એ હવે આખી સિસ્ટમનું વિશ્લેષણ કરે છે. મતલબ ગરીબી કેવી રીતે પેદા થાય છે, કેવી રીતે એને ટકાવી રખાય છે, એની વાત કરે છે. એટલે એમનો અભિગમ છે ને, એ માનવીય અનુભવ અને જે મોટું આર્થિક સામાજિક માળખું છે એની વચ્ચે જાણે એક પુલ બાંધે છે.
ઓકે, રસપ્રદ છે. તો આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? ડેઝમન્ડ શું કહેવા માંગે છે મૂળભૂત રીતે?
મુખ્ય વાત તો એના શીર્ષકમાં જ આવી જાય છે, પોવર્ટી બાય અમેરિકા, એટલે કે અમેરિકા દ્વારા ગરીબી.
એનો અર્થ શું?
ડેઝમન્ડ કહે છે કે અમેરિકામાં જે ગરીબી છે એ કોઈ કુદરતી આફત નથી કે બજારનું કોઈ અનિવાર્ય પરિણામ પણ નથી.
અને ગરીબ લોકોની પોતાની ભૂલ કે આળસનું પરિણામ પણ નથી. સામાન્ય રીતે તો એવું જ મનાય છે.
ના, બિલકુલ નહીં. ડેઝમન્ડ ભારપૂર્વક કહે છે કે આ એનું પરિણામ નથી. આ સાંભળવું કદાચ થોડું આંચકાજનક લાગી શકે, પણ એમની દલીલ બહુ સ્પષ્ટ છે.
તો પછી શેનું પરિણામ છે?
એમનું કહેવું છે કે ગરીબી એ ઇરાદાપૂર્વકની નીતિઓનું અને અમુક આર્થિક વ્યવસ્થાઓનું સીધું પરિણામ છે.
ઇરાદાપૂર્વકની?
હા, એવી વ્યવસ્થાઓ જે ધનિકોને અને અમુક અંશે કદાચ આપણા જેવા મધ્યમ વર્ગના લોકોને પણ ફાયદો પહોંચાડવા માટે બનાવવામાં આવી છે, અને એને સક્રિયપણે જાળવવામાં પણ આવે છે. એટલે જ બાય અમેરિકા, ગરીબી અમેરિકા દ્વારા બનાવવામાં આવી છે.
એટલે ગરીબી ખાલી છે નહીં, પણ તેને બનાવવામાં આવે છે. આ તો બહુ મોટો દાવો છે.
ચોક્કસ. અને આ જ આ પુસ્તકનો ક્રાંતિકારી વિચાર કહી શકાય. ડેઝમન્ડ ગરીબીને ફક્ત અભાવની સ્થિતિ, માને કે કશાકની કમી, એમ નથી જોતા.
તો કેવી રીતે જુએ છે?
એ એને શોષણના સંબંધ તરીકે જુએ છે, રિલેશનશિપ ઓફ એક્સપ્લોઇટેશન. એમનો મુખ્ય મુદ્દો એ છે કે ગરીબોનું જે શોષણ થાય છે, દાખલા તરીકે ઓછો પગાર, મકાનોના ઊંચા ભાડા, પેલી લૂંટ જેવી નાણાકીય સેવાઓ, એ બધું ક્યાંક ને ક્યાંક સીધી કે આડકતરી રીતે બિનગરીબોને ફાયદો કરાવે છે, આપણી સગવડો જાળવી રાખવામાં મદદ કરે છે.
બાપરે, એટલે આ પુસ્તક ગરીબોને દોષ આપવાને બદલે સિસ્ટમ પર આંગળી ચીંધે છે, અને કદાચ આપણા પર પણ.
હા, બરાબર. એ સિસ્ટમ અને એ સિસ્ટમમાં આપણી, એટલે કે મધ્યમ અને ઉચ્ચ વર્ગની ભૂમિકા પર સવાલ ઉઠાવે છે. આ જ એ અસ્વસ્થ કરનારું સત્ય છે જેના તરફ ડેઝમન્ડ આપણું ધ્યાન દોરે છે. પુસ્તક ખાલી વર્ણન નથી કરતું, પણ સમજાવે છે કે આ ગરીબી કેવી રીતે રચાય છે, કેવી રીતે ટકી રહે છે.
અને શું કોઈ ઉકેલ પણ બતાવે છે?
હા, બિલકુલ. છેલ્લે એ નક્કર પગલાં પણ સૂચવે છે કે આ ગરીબીને નાબૂદ કરવા શું કરી શકાય.
તો ચાલો આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે એના પર થોડું વધુ ઊંડાણપૂર્વક વાત કરીએ. ડેસમન્ડ કઈ મુખ્ય બાબતો પર પ્રકાશ પાડે છે? શરૂઆત ક્યાંથી થાય છે?
શરૂઆત થાય છે કામ અને વેતનથી. ડેસમન્ડ કહે છે કે ગરીબીનું એક મુખ્ય કારણ એ છે કે લોકોને એમના કામનો પૂરતો પગાર નથી મળતો.
આ તો ભારતમાં પણ ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રમાં મોટી સમસ્યા છે. લોકો આખો દિવસ મહેનત કરે તો પણ
બરાબર તો પણ ગરીબી રેખાથી ઉપર નથી આવી શકતા. અમેરિકામાં પણ આવું જ છે, અને એનું કારણ શું? તો કે ઘટતી યુનિયનની તાકાત, લઘુત્તમ વેતન જે વર્ષોથી વધ્યું નથી અથવા મોંઘવારી પ્રમાણે નથી વધ્યું, અને એવી કોર્પોરેટ નીતિઓ જે નફો વધારવા માટે મજૂરી ખર્ચ ઓછો રાખવા પર જ જોર આપે છે.
એટલે તમે એમ કહો છો કે ઓછો પગાર એ બજારની માંગ પુરવઠાની સામાન્ય રમત નથી, પણ એની પાછળ પાવર ગેમ છે, શક્તિનું અસંતુલન.
હા, બિલકુલ. ડેસમન્ડ ભારપૂર્વક કહે છે કે નીચા વેતન એ કોઈ કુદરતી નિયમ નથી, એ શક્તિના અસંતુલનનું પરિણામ છે, જ્યાં માલિકો કોર્પોરેશનો વધુ શક્તિશાળી છે.
અને એનાથી શું થાય?
એનાથી કંપનીઓનો નફો વધે છે, અને ગ્રાહકો તરીકે આપણને સસ્તી વસ્તુઓ અને સેવાઓ મળે છે, જેનો ફાયદો આખરે કોણે થાય? મધ્યમ અને ઉચ્ચ વર્ગને. એટલે આ પહેલી રીત છે જેનાથી સિસ્ટમ ગરીબી ટકાવી રાખીને બીજાને ફાયદો કરાવે છે.
સમજાઈ ગયું. કામ અને વેતન પછી બીજો મોટો મુદ્દો કયો છે?
આવાસ, રહેઠાણ. ડેસમન્ડ તો આના નિષ્ણાત છે, એમણે ઇવિક્ટેડ લખ્યું છે. એ બતાવે છે કે ગરીબ લોકો એમની આવકનો બહુ જ મોટો હિસ્સો, ક્યારેક તો 50% પણ વધુ, ફક્ત ભાડું ચૂકવવામાં જ વાપરી નાખે છે.
50%? એટલે બીજું તો કશું બચે જ નહીં ને?
લગભગ નહીં. ખોરાક, શિક્ષણ, આરોગ્ય, આ બધા માટે પૈસા ક્યાંથી લાવવા? અને માથે સતત ડર રહે કે ઘર ક્યારે છીનવાઈ જશે.
પણ આ ભાડા આટલા ઊંચા કેમ હોય છે? શું મકાનોની અછત છે?
અછત તો છે જ, પણ એની પાછળ પણ કારણો છે. એક મુખ્ય કારણ છે પેલું એક્સક્લુઝનરી ઝોનિંગ.
એક્સક્લુઝનરી ઝોનિંગ એ શું છે?
એ સ્થાનિક નિયમો હોય છે, ખાસ કરીને સમૃદ્ધ વિસ્તારોમાં. સાદી ભાષામાં કહીએ તો એવા નિયમો જે સસ્તા મકાનો, જેમ કે નાના એપાર્ટમેન્ટ્સ કે વધુ માળની બિલ્ડિંગો, એ વિસ્તારમાં બનવા જ ન દે.
મતલબ એ લોકો નક્કી કરે કે અહીં ખાલી મોટા બંગલા જ બનશે, જેથી આપણા જેવા લોકો જ રહી શકે.
હા, કંઈક એવું જ. આનાથી એ વિસ્તારોમાં પ્રોપર્ટીની કિંમતો ઊંચી રહે છે, એટલે ઓછી આવકવાળા લોકો ત્યાં જઈ જ ન શકે. એમને મજબૂરીમાં ગરીબ વિસ્તારોમાં જ રહેવું પડે.
અને ત્યાં પછી ભલે મકાન સારું ન હોય, પણ માંગ વધુ એટલે ભાડા ઊંચા.
બરાબર પકડ્યું. મકાન માલિકો ખરાબ ક્વોલિટી માટે પણ ઊંચા ભાડા વસૂલી શકે છે. ડેસમન્ડાને તકોની સંગ્રહખોરી,
ઓપોર્ચ્યુનિટી હોર્ડિંગ.
હા, સારી શાળાઓ, સારી સગવડો, સુરક્ષિત વાતાવરણ, આ બધું જાણે આપણે આપણા વર્તુળમાં જ સીમિત કરી દઈએ છીએ અને બીજાને એનાથી બાકાત રાખીએ છીએ.
આ શબ્દ ખરેખર વિચારતા કરી દેવો છે. એ આપણી પોતાની પસંદગીઓ પર પણ સવાલ ઉઠાવે છે. કામ અને ઘર સિવાય બીજું કોઈ શોષણ?
હા, ત્રીજો મુદ્દો છે નાણાકીય શોષણ. ડેસમન્ડ એક બહુ ધારદાર વાક્ય કહે છે, ગરીબ હોવું મોંઘું છે.
ગરીબ હોવું મોંઘું છે, એ કેવી રીતે?
જુઓ, ઘણા ગરીબ લોકો પાસે રેગ્યુલર બેંક ખાતું નથી હોતું, અથવા હોય તો પણ બેંકની અમુક ફી એમને પોસાય નહીં. ઓવરડ્રાફ્ટ ફી કેટલી ઊંચી હોય છે, એટલે એમને શું કરવું પડે?
શું?
ચેક કેશ કરાવવા માટે પેલી ઊંચી ફી લેતી દુકાનો પાસે જવું પડે. અચાનક પૈસાની જરૂર પડે તો પેડે લોન જેવી લોન લેવી પડે, જેનું વ્યાજ અંબુડ ચૂચું હોય છે. એટલે જેની પાસે સૌથી ઓછા પૈસા છે, એમને જ પૈસા વાપરવા માટે સૌથી વધુ ખર્ચ કરવો પડે છે.
બરાબર.
ડેસમન્ડ આને ગરીબી કર કહે છે, પોવર્ટી ટેક્સ. આ એક એવી સિસ્ટમ છે જ્યાં ગરીબોના પૈસા શોષણકારી સંસ્થાઓ અને સિસ્ટમ તરફ વહે છે. આ બધું મળીને એક એવું જાળું રચે છે કે ગરીબીમાંથી બહાર નીકળવું અત્યંત મુશ્કેલ બની જાય. અને ડેસમન્ડનો મુખ્ય મુદ્દો યાદ રાખજો, આ શોષણ સિસ્ટમની કોઈ ભૂલ નથી, પણ એની ડિઝાઇનનો જ ભાગ છે. આપણે, એટલે કે ધનિક અને મધ્યમ વર્ગ, આ સસ્તા શ્રમ પર, આ ઊંચા ભાડા પર અને આ મોંઘા નાણાકીય ઉત્પાદનો પર ક્યાંક ને ક્યાંક નિર્ભર છીએ.
આ બધી શોષણની રીતો થઈ, પણ આમાં સરકાર શું કરે છે? સરકારી યોજનાઓ, વેલફેર સિસ્ટમ એ મદદ નથી કરતી?
ડેસમન્ડ અમેરિકન કલ્યાણ પ્રણાલીની પણ આકરી ટીકા કરે છે. એ કહે છે કે ગરીબો માટે જે સરકારી સહાય છે ને એ મેળવવાની પ્રક્રિયા જ એવી બનાવી છે કે એ મુશ્કેલ હોય, અપમાનજનક લાગે અને અપૂરતી હોય.
એટલે કે મદદ લેવી જ અઘરી બનાવી દીધી છે.
હા, ઘણી બધી શરતો, લાંબી લાઈનો, કાગળિયા અને સાથે પેલું સામાજિક કલંક જોડાયેલો હોય જ અલગ. એટલે ઘણા લોકો મદદ લેતા જ અચકાય છે અથવા લઈ જ નથી શકતા. જ્યારે બીજી બાજુ
શું કંઈક અલગ છે?
હા, અને અહીં પુસ્તકનો સૌથી ચોંકાવનારો અને કદાચ સૌથી વિવાદાસ્પદ ભાગ આવે છે, પ્રકરણ 7, જેનું નામ છે સમૃદ્ધો માટે કલ્યાણ.
સમૃદ્ધો માટે કલ્યાણ એટલે કે અમીરો માટે સરકારી મદદ.
બરાબર. ડેસમન્ડ આંકડાઓ સાથે સાબિત કરે છે કે અમેરિકન સરકાર ખરેખર ગરીબો કરતા ધનિકોને ઘણી વધારે આર્થિક મદદ કરે છે.
શું વાત કરો છો, એ કેવી રીતે શક્ય બને?
મુખ્યત્વે ટેક્સમાં મળતી છૂટછાટો દ્વારા. દાખલા તરીકે તમે ઘર ખરીદવા લોન લો તો એને વ્યાજ પર તમને ટેક્સમાં રાહત મળે, મોર્ટગેજ ઇન્ટરેસ્ટ ડિડક્શન.
હા, એ તો મળે જ છે.
પછી નિવૃત્તિ માટે કે બાળકોના કોલેજ ભણતર માટે તમે ખાસ ખાતામાં પૈસા બચાવો તો એના પર ટેક્સ લાભ મળે. શેરબજારમાં કમાણી થાય, જેને કેપિટલ ગેઇન્સ કહે છે, એના પર ઓછો ટેક્સ લાગે.
આ બધી છૂટછાટોનો ફાયદો તો મોટાભાગે જે લોકો ઘર ખરીદી શકે, રોકાણ કરી શકે એમને જ મળે ને?
બરાબર. અને ડેસમન્ડ બતાવે છે કે આ બધી છૂટછાટોની કુલ રકમ ગરીબોને મળતી સીધી રોકડ સહાય, ફૂડ સ્ટેમ્પ્સ વગેરે કરતાં ઘણી વધારે છે. એટલે આને ઊંધી કલ્યાણ રાજ્ય, અપસાઇડ ડાઉન વેલફેર સ્ટેટ કહે છે.
ઊંધી કલ્યાણ રાજ્ય મતલબ કે સરકારી મદદનો પ્રવાહ નીચે જવાને બદલે ઉપર તરફ જાય છે.
એકદમ. સરકારી ખજાનાનો મોટો ફાયદો અમીરોને વધુ અમીર બનાવવામાં જાય છે, ગરીબોને ગરીબીમાંથી બહાર કાઢવામાં નહીં.
બાપરે, આ તો ખરેખર આઘાતજનક છે.
હા, અને આ ઊંધી કલ્યાણ રાજ્ય અને પેલી એક્સક્લુઝનરી ઝોનિંગ જેવી નીતિઓ, આ બધું ભેગું મળીને એક એવી સિસ્ટમ બનાવે છે જે અસમાનતાને સતત વધારે છે, પેઢી દર પેઢી ટકાવી રાખે છે.
જેમ કે પેલી શાળાઓની વાત.
હા, સ્થાનિક મિલકત વેરામાંથી શાળાઓને પૈસા મળે, એટલે જે અમીર વિસ્તાર ત્યાં વધુ ટેક્સ આવે, એટલે ત્યાંની શાળાઓ પાસે વધુ પૈસા, વધુ સગવડો, અને ગરીબ વિસ્તારની શાળાઓ પાસે સંસાધનોની અછત, એટલે શરૂઆતથી જ તકોમાં અસમાનતા ઊભી થાય છે.
આ બધું સાંભળીને તો ખરેખર એમ લાગે કે પરિસ્થિતિ બહુ જ નિરાશાજનક છે. આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ખરો? ડેસમન્ડ કોઈ ઉકેલ સૂચવે છે?
હા, બિલકુલ. પુસ્તકનો છેલ્લો ભાગ આશા અને ઉકેલ પર જ કેન્દ્રિત છે. ડેસમન્ડ નિરાશાવાદી નથી. એ માને છે કે જો ગરીબી માણસોએ બનાવેલી સમસ્યા છે તો માણસો જ તેનો અંત લાવી શકે છે.
પણ કેવી રીતે? નાના મોટા સુધારાથી?
ના, ડેસમન્ડ કહે છે કે નાના મોટા સુધારા પૂરતા નથી. એક બહુ મોટો શબ્દ વાપરે છે, ગરીબી નાબૂદીવાદ, પોવર્ટી અબોલિશનિઝમ.
નાબૂદીવાદ એટલે જેમ ગુલામી નાબૂદ કરવાની વાત હતી એમ ગરીબી નાબૂદ કરવાની.
હા, એ જાણી જોઈને આ શબ્દ વાપરે છે. એ કહે છે કે જેમ ગુલામી એક નૈતિક અપરાધ હતો જેને જડમૂળથી ઉખાડી નાખવાની જરૂર હતી, એમ ગરીબીને પણ ખાલી ઘટાડવાનો પ્રયાસ કરવાને બદલે એને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ.
પણ એ શક્ય છે, અને એના માટે કરવું શું પડે?
ડેસમન્ડ માને છે કે શક્ય છે, અને એના માટે ત્રણ સ્તરે કામ કરવું પડે, વ્યક્તિગત, નાગરિક અને રાષ્ટ્રીય.
વ્યક્તિગત સ્તરે આપણે શું કરી શકીએ?
વ્યક્તિગત સ્તરે આપણે વધુ સભાણ બની શકીએ. આપણે ક્યાં ખરીદી કરીએ છીએ? શું એ કંપનીઓ એમના કર્મચારીઓનું શોષણ નથી કરતી? શું આપણે યોગ્ય વેતન આપતા વ્યવસાયોને ટેકો આપી શકીએ? આપણા પૈસા ક્યાં રોકાયેલા છે? શું એ એવી કંપનીઓમાં છે જે ગરીબીમાંથી નફો કમાય છે? આ બધું વિચારી શકીએ.
હમ, અને નાગરિક સ્તરે?
નાગરિક સ્તરે આપણા પોતાના સમુદાયમાં જો આવી કોઈ બાકાત રાખતી પ્રથાઓ હોય, જેમ કે પેલું ઝોનિંગ, તો એનો વિરોધ કરી શકીએ. સસ્તા અને સારા આવાસ બને એ માટે અવાજ ઉઠાવી શકીએ. એવા સ્થાનિક જૂથોને ટેકો આપી શકીએ જે ભાડૂતોના હક માટે કે કામદારોના અધિકાર માટે લડે છે.
અને રાષ્ટ્રીય સ્તરે? ત્યાં શું કરવાની જરૂર છે?
રાષ્ટ્રીય સ્તરે એવી નીતિઓ અને એવા નેતાઓને સમર્થન આપવાની જરૂર છે જે ખરેખર ગરીબી નાબૂદ કરવા માંગતા હોય, જેમ કે કરવેરામાં ન્યાય, એટલે ધનિકો અને કોર્પોરેશન્સ પર યોગ્ય કર લાગે, કામદારોના અધિકારો મજબૂત થાય, યુનિયનો, લઘુત્તમ વેતન વધે, સામાજિક સુરક્ષાની જે યોજનાઓ છે એ વધુ મજબૂત બને અને સરળતાથી લોકોને મળે, અને પેલું કલ્યાણ રાજ્ય ઊંધું છે એને સીધું કરવું પડે
જેથી મદદ ખરેખર નીચે સુધી પહોંચે.
હા, મૂળ વાત એ છે કે આપણે સમાજ તરીકે સ્વીકારવું પડે કે ગરીબી એ આપણી સહિયારી જવાબદારી છે અને એને દૂર કરવા માટે સંસાધનો ખર્ચવા આપણે તૈયાર થવું પડે. ડેસમન્ડનું એક વાક્ય છે, આપણે તે પેઢી બની શકીએ જે ગરીબીનો અંત લાવે. આપણને ફક્ત બે જ વસ્તુ રોકી રહી છે, એક તેના માટે ચૂકવણી કરવાનો આપણો ઇનકાર અને બીજું એ જૂઠાણું કે આ આપણી સમસ્યા નથી.
વાહ, આ ખરેખર એકદમ નવો જ દૃષ્ટિકોણ છે. અત્યાર સુધી આપણે દાન, ચેરિટી, સહાનુભૂતિની વાત કરતા હતા. આ તો ન્યાય અને સિસ્ટમ બદલવાની વાત છે.
બરાબર, અને એટલે જ ડેસમન્ડનું પેલું બીજું વાક્ય બહુ મહત્વનું છે. ગરીબીનો વિરોધી શબ્દ સંપત્તિ નથી, ગરીબીનો વિરોધી શબ્દ ન્યાય છે.
ન્યાય?
હા, ફોકસ ખાલી પૈસા આપવા પર નહીં, પણ એવી વ્યવસ્થા બનાવવા પર હોવો જોઈએ જ્યાં શોષણ ન હોય, જ્યાં બધાને આગળ વધવાની સમાન તક મળે.
સાચી વાત છે, અને આ વિચારો ક્યાંક ને ક્યાંક આપણા રોજિંદા જીવનને પણ સ્પર્શે છે ને. આપણે જ્યારે બહુ સસ્તી વસ્તુઓ જોઈએ કે બહુ સસ્તી સેવાઓનો લાભ લઈએ, ત્યારે કદાચ એકવાર વિચારવું જોઈએ કે આટલું સસ્તું કેમ છે, એની પાછળ કોની મહેનતનું ઓછું મૂલ્ય અંકાઈ રહ્યું છે.
બિલકુલ, અને એ પણ વિચારવું રહ્યું કે આપણે ક્યાં રહેવાનું પસંદ કરીએ છીએ, આપણા બાળકો કઈ શાળામાં જાય છે. આ બધી પસંદગીઓ કઈ રીતે આ મોટી અસમાનતાની રમતમાં આપણો ભાગ ભજવે છે. ડેસમન્ડ ખરેખર આપણને અરીસો બતાવે છે, અને હા, એ જોવું ક્યારેક અસ્વસ્થ કરે છે, પણ એ જરૂરી છે.
મારા માટે આ પુસ્તકમાંથી સૌથી વધુ ચોંકાવનારી વાત તો પેલી ઊંધી કલ્યાણ રાજ્યવાળી જ હતી. એ જાણવું કે સરકારી મદદનો મોટો લાભ ખરેખર કોને મળી રહ્યો છે, એ ખરેખર શું કહેવાય, આંખ ખોલનારું હતું.
અને મારા માટે ગરીબીને એક નિષ્ક્રિય સ્થિતિને બદલે એક સક્રિય શોષણ તરીકે જોવાનો જે વિચાર છે, એ સૌથી શક્તિશાળી લાગ્યો. એ આખી સમસ્યાને જોવાની ફ્રેમ જ બદલી નાખે છે. એ કહે છે કે ગરીબી કુદરતી નથી, પણ સત્તા અને નીતિઓનું પરિણામ છે.
અને જો એ બનાવી શકાય છે
તો એને તોડી પણ શકાય છે. ડેઝમન્ડનો જે નાબૂદીન આજનો વિચાર છે, એ આપણને યાદ અપાવે છે કે ભૂતકાળમાં પણ મોટા સામાજિક અન્યાયો સામે લડવામાં આવ્યું છે અને જીત મેળવવામાં આવી છે, તો ગરીબી સામે કેમ નહીં.
ખરેખર વિચારતા કરી મૂકે એવું પુસ્તક છે.
હા, અને એક સવાલ જે આ પુસ્તક વાંચ્યા પછી મનમાં રહી જાય છે તે કે જો ગરીબી ખરેખર આપણી નીતિઓ અને આપણી સામૂહિક પસંદગીઓનું પરિણામ છે, તો આપણે દરરોજ એવી કઈ નાની મોટી પસંદગીઓ કરીએ છીએ જે કદાચ અજાણતા પણ આ સિસ્ટમને ટકાવી રાખવામાં મદદ કરે છે, અને એના બદલે એવી કઈ પસંદગીઓ કરી શકીએ જે તેને નાબૂદ કરવામાં મદદરૂપ થાય.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.